நமோ நோயே சௌரியந்தானம், நமோ நோயே சௌரியதானம், நமோ நோயே சௌ ஆயிரியானம், நமோ நோயே சௌ விஜயானம், நமோ நோயே சௌ திராவர்த்தி சாவனம், ஓம்காரம் இந்தும் சயோக்த நித்யம் ஜாயந்தி யோகினர் காமதமோஷதம் ஸ்ரீ ஓம்காராய நமோ நம. மங்களம் மகவானோ மகிழமோத்தமோ மங்களம் குறுக்கொண்டாரியோ ஜெயந்திரமோ சுமங்கலம் நமா சுமரி சாராய் ஸ்வானம் பூத்தியாச்சாஸ்தே ஜீஸ்வராய பரவாய
பத்மநந்தி பஞ்ச விம்சதி சட்டோ அதிகார் உபாசக சன்ஸ்கார் એના 29માં શ્લોક સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે અને 29માં અને 28માં જે વાત આવી એનું સહેજ આપણે પુનરાવર્તન કરીએ કે ભવ્ય જીવોએ આળસ છોડીને રત્નત્રયનો આશ્રય કરવો જોઈએ કે જેથી કરીને એને એનું અનુસંધાન બીજા જન્મમાં પણ મળી રહે. એ રીતે આ જીવનની અંદર એકમાત્ર કર્તવ્ય એનું રત્નત્રયની પ્રાપ્તિનું હોવું જોઈએ. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર માટેનો પુરુષાર્થ, અને એ પણ એવી ઉગ્રતાપૂર્વકનો પુરુષાર્થ હોવો જોઈએ કે જેથી કરીને બીજા જન્મમાં પણ પછી આગળ વધી અને એ મોક્ષ માર્ગમાં પ્રવર્તી શકે. એ વાત 28માં શ્લોકમાં આવી અને 29માં શ્લોકમાં વિનયની વાત કરી. તો વિનયમાં પંચ પરમેષ્ઠીનો વિનય, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રનો તથા એ સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્રના ધારણ કરનારાનો વિનય હોવો જોઈએ.
પંચ પરમેષ્ઠી તરફ
એને પૂજા, વિનય, સ્તવન, નમસ્કાર આદિના જે ભાવ છે, અને પ્રત્યક્ષ જ્યારે એને એવા કેવળી ભગવાન કે તીર્થંકર ભગવાનની સમીપમાં જવાનું થાય છે તો એને ઘણો એના એમાં એમના તરફ વિનય વર્તે છે. સત્પુરુષ પ્રત્યેના વિનયની વાત તો કૃપાળુ દેવે પણ ઘણી કરી છે. પોતાથી અધિક જ્ઞાની છે, પોતાથી ગુણમાં અધિક છે એવા સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન સહિત, સમ્યક ચારિત્ર સહિત આત્મા પ્રત્યે સહજ ભાવે વાત્સલ્ય, પ્રેમ અને વિનય વર્તે. જે મોક્ષ માર્ગમાં છે એને આવા વિનય હોય જ છે. સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્રને આપણે પર્યાય કહીએ અને એ પર્યાય પ્રત્યે વિનય વર્તે એમ અહીંયા આપણે લાગે પહેલી દ્રષ્ટિએ, પણ એમ નથી. એ દ્વારા કહેવું એ છે કે એ આત્મામાં જે ગુણો પડ્યા છે જેના દ્વારા આ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રની પર્યાય થાય છે એ ગુણો પ્રત્યેનો અહોભાવ એને હોય છે. એટલે એમ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર પ્રત્યે પણ એને વિનય હોય છે, એના ધરનારા પ્રત્યે વિનય હોય છે. એનું મહાત્મ છે તો પછી એના ધારણ કરનારા પ્રત્યે એને એવો અહોભાવ આવે છે. અને પોતાને જે પ્રાપ્ત કરવાનું છે એવું બીજાઓએ પ્રાપ્ત કર્યું હોય તો એમના પ્રત્યે એવો વાત્સલ્યનો ભાવ પણ હોય. એમાં અહીં આગળ 30માં શ્લોકમાં વાત કરે છે કે દર્શન જ્ઞાન ચારિત્રણ તપ પ્રવૃત્તિ સિદ્ધયતિ વિનયેને તેતિ તમ તેન મોક્ષ દ્વારમ પ્રચક્ષતે. વિનય એ મોક્ષનું દ્વાર છે. વિનય ને મોક્ષનું દ્વાર કહીને જણાવવું એ છે કે જે મોક્ષ માર્ગમાં પ્રવર્તે છે એને જેમ ધર્મની શરૂઆત સમ્યક દર્શનથી થાય છે એવી જ રીતે એના કાર્યોમાં, એની પ્રવૃત્તિમાં વિનય મુખ્ય છે. તે વિનય દ્વારા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને તપ આદિની સિદ્ધિ થાય છે. તેથી જ તેને મોક્ષનું દ્વાર કહેવામાં આવે છે. સમ્યક દ્રષ્ટિ હોય અને એને ક્રોધ હોય એવું બને નહીં. અન્ય મતમાં જે આવે ને, દુર્વાસા મુનિ આટલું તપ કરે, આટલું બધું કરે છતાંય પણ એમને ક્રોધ હોય, પ્રભુ દ્વેષ તો ગયો નથી, ક્લેશ હજી મનમાં પડ્યો છે, દ્વેષ સાથે તપ કર્યું એ બધું તમારું શું કામનું? દુર્વાસા મુનિનો ક્રોધ જાણીતો છે, એમનું તપ જાણીતું છે, એટલો જ એમનો ક્રોધ જાણીતો છે અન્ય મતમાં, અને બાળીને ભસ્મ કરી નાખે. આવી તો બધી વાર્તાઓ બધી એમની હોય, અને એના પ્રત્યે પાછા આપણે એનો અભ્યાસ કરીએ, અને એમાં અન્ય મતની અંદર આપણે પાછા જીન મતમાંથી જે ફિલોસોફી આવી છે એને એની સાથે ઇન્કોર્પોરેટ કરીએ, એની જોડે આપણે જોડી દઈએ કે જૈન દર્શન જેવી જ વાત છે. હમણાં બધા લઈ પડ્યા છે ને આ જાતનું, અન્ય મતમાંથી એ જૈન દર્શનની વાત કાઢવાનો પ્રયત્ન કરે છે. આટલું આટલું જૈન દર્શનમાં પડ્યું છે એમાંનો એક પણ શાસ્ત્ર નથી લેવું, અને બીજા અન્ય મતની અંદર કે જે લખનારાઓ જે છે એ આવા લખનારા હતા, એમના લખનારા એ કેવા પાછા આવા, હજી કસાયો તો ગયા નથી, આત્માનો અનુભવ થયો નથી, અને જે જ્ઞાન આવ્યું છે ક્યાંથી આવ્યું છે એની પણ એને ખબર નથી, અને એવા એક તપ કરે છે, હઠ કરે છે, હઠ યોગી જે કહે છે ને, હઠ યોગી થઈને એવા તપ કરે, અને એના પરિણામે ક્યાંક કોઈક પ્રકારે એવી સિદ્ધિ મળી ગઈ હોય એટલે બસ પછી થઈ ગયું, પછી શ્રાપ આપે એને, ક્રોધ કરે એને, બાળી નાખે એને, ભસ્મ કરી નાખે, આ કરે ને તે કરે. અરે પ્રભુ શું વાત કરે છે, આ બધું હોય? આમાં ધર્મ ક્યાં આવ્યો? આમાં કોઈ ધર્મની વાત છે જ નહીં. એમના શાસ્ત્રોમાં ધર્મ ક્યાંથી આવે? જીનેશ્વરની વાણી સિવાય બીજે ક્યાંય ધર્મની વાત હોય જ નહીં. જીનેશ્વરની વાણીને મૂકી અને બીજા અન્ય શાસ્ત્રો વાંચવા તરફનો વિચાર પણ આવવાનો જોઈએ એવો વિકલ્પ પણ હોય નહીં. ત્યાંથી હું બધા અર્થ કાઢું, ત્યાંથી હું જૈન ફિલોસોફી બતાવું. અરે મૂકને ભાઈ, જ્યાં પડ્યું છે ત્યાંથી કાઢને, ત્યાં નથી ત્યાં શુકરા નકામ ફાંફા મારે છે, જ્યાં જે વસ્તુ નથી ત્યાં શુકરા ફાંફા મારે છે. એ ગંદકીને ફેંદવાથી એની અંદરથી કંઈ પ્રાપ્ત થવાનું નથી, જ્યાં જે ભરી પડ્યું છે તેને તું પકડને, ત્યાં તો રાગ દ્વેષ ને ક્રોધ માન માયાની ગંદકી ભરી પડી છે, એમાં તું એમાંથી બધા અર્થ કાઢવા બેઠો છે, છોડ વાત બધી, ત્યાં કંઈ છે જ નહીં. વિનય જેવી વસ્તુ પણ હજી એમણે ગ્રહણ કરી નથી, અને ક્રોધ અને એની જ વાત ચાલે છે, અને એ જ પ્રમાણે બધું. અરે પ્રભુ કેવું નિરૂપણ કર્યું છે, ખોટું બધું, અન્યથા બધું નિરૂપણ કર્યું છે, બધી વસ્તુ અન્યથા નિરૂપણ કરેલી છે. કૃષ્ણની લીલા બતાવે, અરે પ્રભુ હોય એવા સમ્યક દ્રષ્ટિ જીવને એવા એવા પ્રકારની લીલાઓ, અને આ બધું શું બધી વાતો બધી શું કહે છે, અને પછી પાછો એમાં અર્થ કાઢે કે ના, એમાંથી તો આમ કહેવાનો અર્થ છે, કેમ કે પોતે જૈન શાસ્ત્રનો અભ્યાસ કર્યો એટલે એમાંથી એવો અર્થ કાઢે. જે જ્યાં નથી ત્યાંથી એવા ખોટા અર્થ નીકળે નહીં, એમાં એ વસ્તુ ભરી નથી. એના લખનારાએ પણ એ વાત પોતે પણ આત્મસાત કરી નથી. જે સમ્યક દ્રષ્ટિ નથી એના શાસ્ત્રમાં શું વાત આવે? જેને આત્માનો અનુભવ નથી એ લખનારાઓની શું વાત કરી શકાય? જીનેશ્વર ભગવાનની વાણીમાં જે આવ્યું છે એ પરમ સત્ય છે, અને એમાં અહીંયા એમ કહ્યું છે કે મોક્ષનું દ્વાર એ વિનય છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રની જેને ઉપાસના છે, જે એવા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, ચારિત્રને પ્રાપ્ત કરવા માટે જે કટિબદ્ધ થયો છે, એને તો એવા કષાયો હોય જ નહીં, ક્રોધ હોય નહીં. એને ક્રોધ આવે છે તો પણ એ હેય બુદ્ધિએ છે, હજી એને કસાયની બે ચોકડી ગઈ છે, પાંચમે ગુણતાને છે, અને એ વખતે હજી મંદ કસાય રૂપે એને કદાચ ક્યાંક કોઈ ભાવ એવા પડ્યા છે ક્રોધ માન માયા ને લોભના, તો એ હેય બુદ્ધિએ છે, એ હેય બુદ્ધિએ હોય છે. એમને વિનય વર્તે છે, જેના દ્વારા મોક્ષની પ્રાપ્તિ છે, મુક્તિની પ્રાપ્તિ છે, એ બધી પર્યાયો અને એ પર્યાયો થવા માટેના જે ગુણ આત્મામાં પડ્યા છે એનો અહોભાવ છે. એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રને એ પોતાનું સ્વરૂપ સમજે છે કે એ જ મારું સ્વરૂપ છે. આત્માનું સ્વરૂપ એ જ્ઞાન દર્શન અને ચારિત્ર રૂપે જ રહ્યું છે એમ એ પોતે સમજે છે, અને એના તરફ જે ભાવ છે તે વિનયનો ભાવ છે, કે એ જ પરમપદ પ્રાપ્તિનું મૂળ છે. એ રત્નત્રય છે, તે જ પરમપદ પ્રાપ્તિનું મૂળ છે. એના વિના મુક્તિની પ્રાપ્તિ શક્ય જ નથી, એટલે એવો એને વિનય વર્તે છે. ભગવાન આત્મા તરફનો વિનય કહો કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર નિશ્ચયથી છે, એના તરફનો વિનય કહો, એ બંને એક જ છે. મહાત્મા આવ્યા વિના વિનય ક્યાંથી હોય? તમે વ્યક્તિને જાણતા જ નથી તો એના પ્રત્યે તમને વિનય ક્યાંથી આવવાનો છે? એના ગુણોને જાણો છો તો પછી એના પ્રત્યે આદર સત્કારનો ભાવ થાય છે. કહો, આવા જે એને જાણે છે એને એના તરફ આદર સત્કારનો ભાવ થાય છે, સામે લેવા જવાનો થાય છે, એમની પ્રતિષ્ઠા જે છે એને પોતે સમજે છે અને એની પ્રતિષ્ઠા સંબંધી એ બીજાને પણ સમજાવે છે. આ બધો વિનય છે. જે જ્ઞાની પુરુષોએ જે પ્રાપ્ત કર્યું છે એ પ્રત્યે એવો માનનો ભાવ આવે છે, કહો આવું પ્રાપ્ત કરી લીધું, એમના પ્રત્યેનું એવું બહુમાન છે. અને બીજાઓને પણ એ વાત એ કરે છે, કેમ કે પોતે એ માને છે કે આ મહાપુરુષે આ પ્રાપ્ત કર્યું છે. એટલે સહજ ભાવે જેવા મહાપુરુષનો સમાગમ થાય એટલે એ દોડીને ત્યાં જાય છે, એમનો સત્કાર કરે છે. અને એવા મહાપુરુષ પોતાને ઘેરે આવે છે ત્યારે એને આનંદ આનંદ હોય છે, એને એમની પાછળ એ આનંદિત થાય છે, એને ઉત્સાહ વર્તે છે એમની સાથે રહેવાનો, એમની સમીપમાં રહેવાનો. આ બધું જે છે એ પણ એ બધો વિનયનો જ ભાગ છે. વાત્સલ્ય જે છે એ વાત્સલ્યની અંદર એનું મૂળ ઊંડાણ જો તપાસવા જઈએ તો એ વાત્સલ્યમાં એક પ્રકારનો વિનય જ છે, વાત્સલ્યમાં વિનયનો જ ભાગ છે. તો એ 30મા શ્લોકમાં એ વિનયની વાત કરી કે જે મોક્ષાર્થી છે એને મોક્ષની શરૂઆત આવા વિનય દ્વારા થાય છે. જો એ નથી, એને એવો વિનય વર્તતો નથી અને પોતે અભિમાનમાં રહે છે, અથવા તો એવા મહાપુરુષોનો અવિનય કરે છે, એમની અસાધના કરે છે, એમને દુઃખ પહોંચાડે છે, એમનું અપમાન કરે છે, એમની નિંદા કરે છે, તો એવો જીવ ક્યારેય પોતે મુક્તિની પ્રાપ્તિ કરી શકતો નથી. મહાપુરુષોની નિંદા કરે, મહાપુરુષોનો અપમાન કરે, મહાપુરુષો પ્રત્યે એવો ક્રોધ ભાવ રાખે, દ્વેષનો ભાવ રાખે, ઈર્ષાનો ભાવ રાખે, એ તો એવા મહાપુરુષોના ગુણને ક્યારેય પ્રગટ કરી શકતો નથી. એ તો મહાપુરુષોએ જે કંઈ પ્રાપ્ત કર્યું છે એમાંથી કંઈ મેળવી શકતો નથી. એમના ઉપદેશ પ્રત્યે, એમની દિનચર્યા પ્રત્યે, એમને પ્રકાશેલા પરમ સત્ય પ્રત્યે, એમની વાણી પ્રત્યે, એમને દર્શાવેલા માર્ગ પ્રત્યે એને કોઈ પણ પ્રકારે અવિનય, અસાતનાના ભાવ હોય, દ્વેષના ભાવ હોય, ક્રોધના ભાવ હોય, એને ખોટા પાડવાના ભાવ હોય, તો એવો એ જીવ મુક્તિના માર્ગમાં આગળ વધી શકતો નથી. કેમ કે અંદરમાં એને હજી કસાય પડ્યો છે અને એ કસાય જે છે એને બાળનારો છે. કસે તે કસાય, આત્માને કસે છે તે કસાય છે. એટલે એવા કસાય સહિત જે છે, કેમ કે કસાયનું એ પોષણ કરે છે, અવિનય છે એ કસાયને પોષવા વાળો છે, તો એવા અવિનય સહિત છે એ કસાયનું પોષણ કરનારો છે. એવા કસાયનું પોષણ કરનાર જીવ એ ત્યાંથી આગળ વધતો નથી. સમ્યક દર્શન થયું હોય તો પણ એવા ભાવને કારણે, એવા કસાયને કારણે એ પાછો પડે છે, એને ચોથે ગુણસ્થાનથી પહેલે ગુણસ્થાન સુધી આવવા જેવું થઈ જાય છે. ચોથેથી પડી બીજે આવે છે અને પછી પાછો પહેલે આવે છે. એટલે એ વિનય છે તે મોક્ષ માર્ગમાં આગળ વધવા માટેનું એક કારણ છે. એવા વિનય હોય છે, સહજપણે હોય છે. છે તો શુભ ભાવ, વિનય છે તો શુભ ભાવ, પણ છતાંય એવો શુભ ભાવ, એવો શુભ ભાવ આવ્યા વિના રહેતો નથી. મુનિને પણ છઠ્ઠે સાતમે ગુણસ્થાને છે ત્યારે એને પણ સાતમે પોતાના સ્વરૂપમાં છે, ત્યાંથી બહાર નીકળે છે, છઠ્ઠે આવે છે ત્યારે એને પણ એવા વિનયના ભાવ હોય છે. પ્રવચન સારમાં એ વિનયના ભાવ સંબંધી ગાથાઓ આપી છે અને એ ગાથામાં એમ પણ જણાવ્યું છે કે જ્યાં સુધી સામેથી બીજા મુનિ આવે છે અને એનાથી ગુણમાં ઊંચા છે કે નથી એનો ખ્યાલ નથી આવતો, તો પણ એને વિનય વર્તે છે, તો પણ એમના પ્રત્યે વિનય વર્તે છે અને વિનય સહિત એમનો એ સત્કાર કરે છે. અને પછી એમના વિશે જાણી લે છે કે પોતાથી જ્ઞાનમાં સરખા છે કે ઊંચા છે, કયા પ્રકારે છે. અને જો સમ્યક દ્રષ્ટિ છે અને ભલે જ્ઞાનમાં એનાથી કદાચ નીચા છે તો પણ એને એવો વાત્સલ્યપૂર્વકનો વિનય ભાવ તો વર્તે જ છે, સમ્યક દ્રષ્ટિ પ્રત્યે વિનય ભાવ હોય છે. શાસ્ત્રમાં તો એટલે સુધી વાત કરી દીધી છે કે ગણધરને આચાર્યો પ્રત્યે વિનય વર્તે છે. ગણધર ભગવાન કે જે આ ભાવમાં મોક્ષે જવાના છે એમને પણ આચાર્ય પ્રત્યે કે મુનિ પ્રત્યેના વિનય હોય છે, એટલે સુધી વાત કરવામાં આવી છે. એટલે વિનયનું ઘણું મહાત્મ્ય છે. તો એ આપણે વિનય સંબંધીની વાત કરી. 30મો શ્લોક વિનય સંબંધીનો છે. એના પછી હવે આગળ 31મા શ્લોકમાં દાનની વાત કરે છે. આપણે શ્રાવકના 6 મુખ્ય આવશ્યક જરૂરી અંગોની વાત કરી રહ્યા છીએ, એમાં હવે આ દાનની વાત આવે છે. હવે દાનની વાત આવે છે તો અહીંયા 31મા શ્લોકમાં કહે છે કે સત પાત્રેષુ યથાશક્તિ દાનમ દેયમ ગૃહ સ્થિત દાનહીના ભવેતેષા નિષ્ફલૈવ ગૃહસ્થતા. સત્પાત્ર એક તો પહેલી વસ્તુ છે, દાન માટે જે પાત્ર છે તે સત્પાત્રે દાન હોય. સત્પાત્રે દાન આપવું અને કુપાત્રે દાન આપવું એમાં ઘણો ફેર છે. સત્પાત્રે દાન આપીએ એટલે સામે જે પાત્ર છે જેને તમે દાન આપો છો, એટલે દાન આપવામાં ખરેખર તો તમે તો કંઈ જ આપતા નથી, માત્ર તમે ભાવ કરો છો. કેમ કે તમારી પાસે, એટલે તમે આત્મા છો, પ્રભુ તમે આત્મા છો, તમારી પાસે આપવા લેવાની શક્તિ છે જ નહીં. આત્મા કંઈ ગ્રહણ કરી શકતો નથી કે કંઈ આપતો પણ નથી. એટલે નિશ્ચયથી તો આત્માનું એવું સ્વરૂપ છે જ નહીં કે કંઈ ગ્રહણ કરે કે કંઈ આપે. છતાં પણ એને એવા દાન આપવાના ભાવ હોય છે. સંયોગી જે પદાર્થો એને પ્રાપ્ત થયા છે પૂર્વે કરેલા પુણ્યને કારણે, સંયોગમાં એને જે કંઈ પ્રાપ્ત થયું છે, જે કંઈ સામગ્રી આદિ લક્ષ્મી વગેરે જે પ્રાપ્ત થયું છે, અન્ન જે પ્રાપ્ત થયું છે, એને દાનમાં આપવાનો શુભ ભાવ સાધકને આવ્યા વિના રહેતો નથી. અને એ જ્યારે દાન આપવાનો એને વિકલ્પ આવે છે તો એ સુપાત્રે દાન કરે છે. સુપાત્રે દાન કરે છે એટલે કે એવા યોગ્ય જીવને એ દાન કરે છે, જે સંયમી છે, જે મોક્ષ માર્ગમાં છે, એવા મુનિઓને એ દાન કરે છે. એ સુપાત્રે દાન છે. અથવા તો એવા સાધક છે, સમ્યક દ્રષ્ટિ છે, એમને એ દાન કરે છે. એ સુપાત્રે દાન છે. સુપાત્રે દાન નથી કરતો અને કુપાત્રે દાન કરે છે તો પણ દાનનો એનો ભાવ રહે છે, એટલે પુણ્યનો બંધ તો થાય છે. પણ સુપાત્રે દાન કરે છે તેમાં એને ધર્મની પ્રભાવના વિશેષ થાય છે, અને એને જે પુણ્યનો બંધ થાય છે તે પુણ્યાનુબંધી પુણ્યનો બંધ થાય છે. સુપાત્રે દાન કરે છે એટલે એમાં દાનના ભાવની સાથે એક માન પણ રહેલું છે. એને અંદરમાં એવા મુનિ પ્રત્યે એને માન વર્તે છે, અને મુનિને એવા દાન આપવામાં એ પોતાને પોતાનું અહોભાગ્ય પ્રાપ્ત થયું છે એમ એ સમજે છે. આખો ભાવ બદલાઈ જાય છે. તમારે ત્યાં એવા મુનિ પધાર્યા હોય અને જો તમને અન્નદાન આપવાનો એવો અવસર પ્રાપ્ત થયો હોય તો તમે કૃતકૃત થઈ જાઓ છો. તમને એવા મહામુનિ પ્રત્યે, એવા આચાર્ય ભગવાન પ્રત્યે જે અંતરમાં વિનયનો ભાવ છે, જે અંતરમાં ભક્તિનો ભાવ છે, એ ભાવ સહિત તમે એમને જ્યારે દાન આપો છો ત્યારે તમે પોતે કૃત્ય થઈ જાઓ છો. તમને એમ થાય છે કે મને આ અવસર પ્રાપ્ત થયો, તો મારા આંગણે આ મહાપુરુષ પધાર્યા અને એમને મેં આહાર દાન આપ્યું. કુપાત્રે દાન આપવામાં આ વાત નથી રહેતી. કુપાત્રે દાન આપવાની અંદર કે બિચારાને આને નથી તો હું આપું છું, ત્યાં ભાવ શું છે? ત્યાં ભાવમાં શું થાય કે એને બિચારાની પાસે નથી ને હું આપું છું, કરુણાનો ભાવ થાય છે. પણ મહાપુરુષને પ્રત્યે જે અહોભાવ થવો અને મહાપુરુષના ગુણો પ્રત્યેનો જે અહોભાવ વર્તવો, એમાં બધું ભક્તિ વિનય નમસ્કાર સ્તુતિ બધું એ રીતે આવી જાય છે. એટલે એ સત્પુરુષ પ્રત્યે, મહાપુરુષો પ્રત્યે કે એવા જ્ઞાની પુરુષો પ્રત્યે, સમ્યક દ્રષ્ટિ સાધક જીવો પ્રત્યે जो दान आपवानो भाव छे तो ए उत्तम दान कहेवाय छे। एवा दान ने उत्तम दान कहेवाय छे। आपणे अहीं अर्थ लईए के छे 31 श्लोक में अहीं कहे छे कि गृह में स्थित रहनार एटले गृहस्थ श्रावकोए शक्ति प्रमाणे उत्तम पात्रोने दान आपवुं जोईए, केम के दान विना तेमनो गृहस्थाश्रम निष्फळ ज थाय छे, श्रावकपणुं निष्फळ ज थाय छे। पोते गृहमां स्थित छे एटले के पोते परिग्रह सहित छे त्यारे मोक्ष मार्गमां प्रवर्ते छे तो पछी एवा परिग्रह प्रत्ये उदासीनतानो भाव एने होय तो एने सहज रीते दान आपवानो भाव आवे। अने ए दाननी अंदर पण सुपात्रे दान आपवानो भाव आवे एमां एने अहोभाव पण साथे रह्यो छे, पोतानी कृतकृत्यतानो एने अनुभव एवा सुपात्रे दान आपता थाय छे। अने तेम छता पण क्यारेक ए गरीबोने अनाथोने अपंगोने એમને પણ એ દાન કરે છે તો એમાં પણ એને કરુણાનો ભાવ છે। પણ બંને દાન વખતે પરિગ્રહ પ્રત્યેની ઉદાસીનતાનો ભાવ મુખ્ય છે, બંને દાન વખતે એ ભાવ મુખ્ય છે। પણ સત્પાત્રે દાન આપવાનું જે કારણ સમજાયું છે એને આપણે સમજીએ છીએ તો એ મોક્ષ માર્ગમાં એ સહકારી કારણ છે, એ પુણ્યાનુબંધી પુણ્યનું કારણ છે, એ એવા મોક્ષ માર્ગમાં સહકારી સંયોગોને પ્રાપ્ત કરાવનારું કારણ છે, દેવગુરુ શાસ્ત્રના સંયોગો પ્રાપ્ત કરાવનારું એ કારણ બની રહે છે। ભવિષ્યમાં બીજા જન્મમાં પણ એવા સુપાત્રે કરેલા દાનને કારણે એવા સંયોગો પ્રાપ્ત થાય છે કે જેથી કરીને પોતે પાછો ફરી મોક્ષ માર્ગમાં પોતાની જાતને પ્રસ્થાપિત કરી શકે, એવા નિમિત્તો પ્રાપ્ત થાય છે કે જેને લીધે થઈને એને જ્ઞાન થાય, જ્ઞાનના સંયોગો મળે, એવી યોગ્યતા પ્રાપ્ત થાય, આ બધું થાય છે। એટલે શ્રાવકને દાન તપની સાથે વિનયને જોડી દીધો અને એની તો વાત કરી દીધી, પણ દાન એ દાન તપ શ્રાવકને હોય જ છે। અને દાનમાં કયા પ્રકારના કયા કયા દાન હોય છે એની હવે આગળ વાત કરે છે, કઈ રીતે છે અને કયા પ્રકારના દાન છે એ વાત હવે કરે છે 32મી અને 33મી ગાથામાં। એટલે 32 અને 33માં શ્લોકમાં હવે આગળ વાત આવે છે। અહીંયા 32માં શ્લોકમાં કહે છે કે દાનમ યેન પ્રયચ્છતિ નિર્ગ્રંથેષુ ચતુર્વિધમ પાશા એવમ ગૃહાસ્તેષા બંધન એવ નિર્મિતા। જે ગૃહસ્થ દિગંબર મુનિઓને ચાર પ્રકારનું દાન આપતા નથી તેમને બંધનમાં રાખવા માટે તે ઘર જાણે જાળ જ બનાવવામાં આવી છે। દાનનો મહિમા તો કર્યો, દાન આપવું જોઈએ એમ પણ કહ્યું, પણ હવે સાથે સાથે એ વાત પણ કહે છે કે જે દાન નથી આપતા એની કેવી સ્થિતિ છે એ વાત અહીંયા કહે છે। દાન નથી આપતા, જે સુપાત્રે દાન નથી આપતા, અતિ ઉત્તમ પાત્ર કોણ છે તો કે એવા દિગંબર મુનિ, દ્રવ્યલિંગ અને ભાવલિંગ સહિત જે મુનિ છે એ સર્વોત્તમ પાત્ર છે, એ ઉત્કૃષ્ટ પાત્ર છે દાન આપવા માટે। એવા મુનિને જેવું દાન આપવામાં આવે છે તો એ ઘણું શ્રેયકારી થાય છે, અને જો નથી આપતા, એવા સંયોગો પ્રાપ્ત થયા છે દાન આપવાના, છતાં પણ જો એ દાન નથી આપતા તો પછી સમજવું કે એ હજી કર્મબંધનમાં જ રહેવા માટે હજી સર્જાયા છે, હજી એમને કર્મબંધન થવાના જ છે, એ બંધમાં જ રહેવાના છે। એવો ભાવ જેને નથી આવતો એ હજી બંધનથી મુક્ત થવાના નથી। જે ગૃહસ્થ દિગંબર મુનિઓને ચાર પ્રકારનું દાન આપતા નથી તેમને બંધનમાં રાખવા માટે તે ઘર જાણે જાળ જ બનાવવામાં આવી છે, એટલે કે જ્યાં એ રહ્યા છે જે સંયોગોમાં એમને લક્ષ્મી આદિ પ્રાપ્ત થયું છે એ ઘર, એ ગૃહસ્થાશ્રમ, એ ગૃહસ્થપણું, એ ગૃહસ્થપણું બીજું કંઈ નથી પણ એ જેલ છે, એ બાંધી રાખનારું છે. ગૃહસ્થપણામાંથી એણે જે કરવાનું હતું એ કરતો નથી અને માત્ર એ બંધાઈને રહ્યો છે. ગૃહસ્થપણામાં એ ધર્મ પણ આચરી શકે છે, અધર્મ પણ આચરી શકે છે. એટલે જે ગૃહસ્થપણામાં ધર્મ આચરી શકે છે એવા ગૃહસ્થપણાને શ્રાવકપણું કહ્યું છે. એટલે એવું શ્રાવકપણું પ્રગટ કરે એને તો દાન આપવાનો ભાવ હોય જ, પણ જેને દાન આપવાનો ભાવ નથી એવો ગૃહસ્થ એ સાચા અર્થમાં શ્રાવક નથી. એને દાન આપવાનો ભાવ હોય હોય ને હોય જ, એને દાનનો ભાવ આવ્યા વિના રહેતો જ નથી. ચાર પ્રકારના દાન કયા છે? અભયદાન, આહારદાન, ઔષધદાન અને જ્ઞાનદાન, એવા ચાર પ્રકારના દાન કહેવામાં આવે છે. અને એવા દાનનો શ્રાવકને સાધકને ભાવ આવ્યા વિના રહે જ નહીં, કેમ કે એ દ્વારા એને ગૃહસ્થપણામાં જે સંયોગો પ્રાપ્ત થયા છે, લક્ષ્મી પ્રાપ્ત થઈ છે, સાથે સાથે વસ્તુઓની પ્રાપ્તિ થઈ છે, ધનની પ્રાપ્તિ થઈ છે, ધાન્યની પ્રાપ્તિ થઈ છે, કપડા લત્તા બધું પ્રાપ્ત થયું છે, દાગીના ગરણા બધું પ્રાપ્ત થયું છે, આ બધું જે પ્રાપ્ત થયું છે એના પ્રત્યેનો એને જે રાગ વર્તે છે ને, એ રાગની મંદતા એ દાનમાં સમાયેલી છે. એ રાગ ઓછો થાય છે તો એ દાન આપી શકે છે. જે એને મળ્યું છે એના પ્રત્યેનો એને રાગ છે, એ રાગની મંદતા એટલે દાનનો ભાવ છે. બીજી વાત એ છે કે જે કંઈ મળ્યું છે એ સંયોગોમાં પણ જે કંઈ પ્રાપ્ત થયું છે એ બધાને છોડવામાં એને કોઈ મુશ્કેલી નથી નડતી. એટલે કે એને ઉદાસીનતા જો વર્તે છે કે આ બધું છે તો છે, એમાં મારું કંઈ નથી, એવો જો ભાવ વર્તે છે, એ સંયોગી વસ્તુ છે ને, મારે એને કંઈ સંબંધ નથી, એ બધી મારાથી જુદી જ છે, એવો જો ભાવ વર્તે છે તો એ પ્રમાણે ઉદાસીનતા વર્તતી હોય ત્યારે દાન આપતી વખતે એને હું આપું છું એવો ભાવ પણ હોતો નથી. દાનમાં પહેલી વસ્તુ એ છે કે રાગની મંદતા છે, અને બીજી વસ્તુ એ છે કે વસ્તુ મારી નથી, વસ્તુ વસ્તુના કારણે છે, એ જ્યાં જવાની છે ત્યાં જાય છે, અને મારો એની સાથેનો સંબંધ ક્ષણિક છે એમ એને ઉદાસીનતા વર્તે છે. એને એવા પ્રકારની એમાં ઉદાસીનતા વર્તે છે, એ બીજો ભાવ છે. એટલે મંદ કષાય, મંદ રાગ, અને બીજો એ પરિગ્રહ પ્રત્યેની ઉદાસીનતા, એના ફળ સ્વરૂપે એ દાન થાય છે. અને એવું જ્યારે દાન થાય છે તો પછી દાનમાં અભિમાન નથી થતું. ઉદાસીનતા વર્તે તો પછી દાનમાં અભિમાન ન થાય. જો ઉદાસીનતા ના વર્તે અને જો એ દાન કરે છે તો એને મનમાં હજી પોતે માન કસાય પોષે છે અને એવું અભિમાન રહ્યા કરે છે કે મેં આપ્યું, મેં આપ્યું, અમે આ વસ્તુ બનાવડાવી, આમાં અમારું મુખ્ય દાન છે, અમે આ અમુક જગ્યાએ જ આપેલી તકતી દેખાય છે ને એમાં નામ વાંચ્યું, અમારા દાદાનું નામ છે, આ અમારા ફેમિલી તરફથી આપ્યું, અમે આપ્યું. આવું જ્યાં હજી વર્તે છે ને એનો અર્થ એ છે કે હજી એને પરિગ્રહો પ્રત્યે ઉદાસીનતા થઈ નથી, સાચા અર્થમાં એને ઉદાસીનતાનો ભાવ નથી. એને મંદ કષાયને કારણે એને દાન તો આપ્યું, અથવા તો કદાચ કોઈ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા માટે થઈને પણ દાન આપ્યું હોય, પણ એવા દાન જે છે તે કાર્યકારી થતા નથી. જે દાન કાર્યકારી થાય છે એમાં બંને વસ્તુ સમાયેલી છે, રાગની મંદતા અને પરિગ્રહો પ્રત્યેની ઉદાસીનતા, એ છે તો જ એને એવું દાન છે તે કાર્યકારી થાય છે. આપણે જે પેલું કહીએ છીએ ને કે એક હાથ દાન આપે ને બીજો હાથ જાણે પણ નહીં, એવું ક્યારે બને? એવું ક્યારે બને કે કોઈ જાણે નહીં તમે દાન આપો, કે તમે પોતે જે જાણો નહીં કે આ દાન આપ્યું છે, તમે જ પોતે ભૂલી જાઓ ત્યારે એવું બને. અને એવું ક્યારે થાય કે ઉદાસીનતા ઉદાસીનતા હોય, વસ્તુ જ્ઞેય માત્ર છે, વસ્તુને મારે કોઈ સંબંધ નથી, વસ્તુ મારી છે નહીં, એના કારણે જવાની છે તો જાય છે, આવવાની છે તે આવે છે, એનો આપનારો કે લેનારો, ગ્રહણ કરનારો કે ત્યાગનારો હું નથી, આવો ભાવ સમ્યક દ્રષ્ટિને હોય છે. અને સમ્યક દ્રષ્ટિ જે દાન કરે છે એને આવા પરિગ્રહો પ્રત્યેની ઉદાસીનતા સહિત દાન હોય છે, એટલે એમને માન કસાય પોષાતો નથી, અભિમાન હોતું નથી. રાગની મંદતા તો છે જ, વસ્તુમાં રાગ તો ઓછો થયો જ છે, ઘટ્યો છે, એટલે તો એ દાન આપે છે. રાગની મંદતા છે જ, એ પહેલી વસ્તુ છે. અને બીજી આગળ વધીને જે વાત છે તે દાન આપવાની પ્રક્રિયામાં આવો ઉદાસીનતાનો ભાવ, પરિગ્રહ પ્રત્યેની ઉદાસીનતા, અને પરિગ્રહ પ્રત્યેની ઉદાસીનતા સહિત જો એ દાન આપે છે તો એવું દાન છે, એ શ્રેષ્ઠ દાન છે. સામે પાત્ર પણ જો શ્રેષ્ઠ છે તો ભાવ પણ એવા જ ઊંચા છે. સત્પાત્રે દાન આપે છે, મુનિઓને દાન આપે છે, આચાર્ય ભગવાન જો પધાર્યા હોય પોતાને આંગણે અને આહાર દાન આપવાનો પ્રસંગ બન્યો હોય તો દાન આપવાનો ભાવ કરતા એમની સ્તુતિ વંદન અને એમની કોઈક સુસેવા હું કરી શક્યો, એમના વિનય અને વ્યાવૃત હું કરી શક્યો એવો કૃતાર્થ ભાવ એને અંતરમાં જાગે છે. અને એ વખતે આચાર્ય ભગવાનના એના ગુણો તરફ એની દ્રષ્ટિ જાય છે, કહો પ્રભુ આપે તો આ બધું પ્રાપ્ત કરી લીધું ને અમે તો પામર. એટલે એ આખો પ્રસંગ જ આખો જે છે એ ઘણો ઊંચો પ્રસંગ બની જાય છે. એટલે સત્પાત્રે દાન આપવાની વાત છે, એમના સમાગમમાં તમને સમય પસાર કરવાનો મળી જાય છે. તમે આહાર દાન આપો છો મુનિને ત્યારે તમે એમની સમીપમાં જે રહો છો અને એ સમીપમાં જેટલી ક્ષણો રહો છો એ ક્ષણોમાંથી તો તમે તમારા જીવનમાં ઘણું ઘણું પ્રાપ્ત કરી લો છો. એ મુનિ સાથેનો જે સમાગમ જે છે એ નજીકનો સમાગમ છે. જ્યારે તમે એમને આહાર દાન આપો છો કે ઔષધ દાન આપો છો ત્યારે એ સમાગમ જે છે એ ખૂબ મહત્વનો બની રહે છે. આ વાત અમને એટલા માટે પ્રભુ યાદ આવી કે ઘણા વર્ષો પહેલા હું જ્યારે મેડિકલ કોલેજમાં ભણતો હતો એ વખતે મારા પિતાશ્રી ને એમની સાથે મારા માતૃશ્રી સાથે મારે સોનગઢ જવાનું થયું. સોનગઢમાં એ લોકો દર વર્ષે જતા અઠવાડિયે 10 દિવસ રોકાતા, એ વખતે હું પણ ગયો અને હું પણ 2-3-4 દિવસ માટે ત્યાં રોકાયો. ત્યારે મને મારા પિતાશ્રીએ કહ્યું કે ગુરુદેવને આહાર દાન દેવા આજે તારે જવાનું છે, જવું છે તારે પહેલા પૂછ. મને કહ્યું હા હું જઈશ, તો કે તું જજે. પછી એ નિશ્ચિત જે આખી જે રીત હતી કે આ રીતે હોય છે એ માટે થઈને મેં કહ્યું મને તો આમાં પણ ખબર નથી કે કઈ રીતે કરવાનું શું કરવાનું ક્યાં, તો કે તારે ચિંતા કરવાની જરૂર નથી, તારે અહીંયા જવાનું ત્યાં પછી ત્યાંથી તને બધા એ લોકો કહેશે એ પ્રમાણે તારે કરવાનું છે. ફાધરને બધી ખબર હતી, એમને તો પહેલા આ રીતે કરેલું એટલે, અને એમને જાણીને જ આ પ્રસંગ કોઈક રીતે મારે માટે ગોઠવ્યો ગમે તે હોય એમણે કહ્યું હશે. અને ત્યાં એ 11 વાગ્યાનો સમય હતો અને હું ગયો ત્યાં, તો ગુરુદેવ જે સ્વાધ્યાય હોલ છે એની પાછળની નાનકડી રૂમમાં રહેતા હતા ત્યાંથી ગુરુદેવ પાસે જવાનો નમસ્કાર કરીને હું પણ સાથે હતો. એ વખતે મને યાદ છે ત્યાં સુધી બનતા સુધી ચંદુભાઈ હતા, તો ગુરુદેવ અને ચંદુભાઈ ત્યાંથી કોઈક ધર્મની વાત ચર્ચા કરતા ત્યાંથી પગથિયા ઉતર્યા અને જ્યાં ગુરુદેવ આહાર લેતા હતા એ બીજું મકાન હતું કે જ્યાં બ્રહ્મચારી બહેનો એ ત્યાં એ આહાર બનાવતી અને ત્યાં પછી ગુરુદેવ આહાર લેતા. ત્યાં અમે ગયા, ત્યાં ગઈને પછી ગુરુદેવના પગ ધોળાવવાનું કહેવામાં આવ્યું, એ કરીને પછી અમે અંદર ગયા. ગુરુદેવનું ધ્યાન બીજે ક્યાંય હતું જ નહીં, માત્ર એ તો ધર્મની કોઈક વાતની ચર્ચા કરી ગયા હતા. આખો જ્યાં ત્યાં ગયા પહોંચ્યા પછી અંદર ગુરુદેવ બિરાજ્યા આસન ઉપર અને ત્યાં સામે બાજટ ઉપર એ થાળી મૂકેલી હતી અને એમાં પછી મને પણ કહેવામાં આવ્યું કે તમે આ રોટલી મૂકો. એટલે મેં પણ એક રોટલી મૂકી અને કંઈક બીજું પણ મૂકવાનું કહેવામાં આવ્યું. પણ હું જોઈ રહ્યો હતો કે ગુરુદેવ આખો સમય જે એમને એ આહાર લેતા હતા એ દરમિયાન એ આખી વાત જે હતી એમનું તો લક્ષ્ય એ ખાવા પ્રત્યે તો કંઈ હતું જ નહીં, એમનું લક્ષ્ય તો એ ધર્મની વાતમાં જ હતું. અને છેવટે જયારે એ દાળ ભાત અને દૂધ અને જે બધું હતું બધું ભેગું કરી અને ગુરુદેવ પી ગયા. તમે દાળ ભાત અને દૂધ ને બધું ભેગું કરીને પી જોજો એક વખત, પછી તમને ખબર પડે ગુરુદેવની દ્રષ્ટિ ક્યાં હતી. એ આત્મા તરફ દ્રષ્ટિ અને એ ધર્મની વાતમાં જ એમનું લક્ષ્ય હતું, તો શું છે આ પદાર્થો અને એને કઈ રીતે ખાવા જોઈએ જેથી કરીને સ્વાદ આવે એવી તો કોઈ વાત જ ન મળી. આપણે સામાન્ય રીતે આહાર લઈએ ને ખાઈએ ત્યારે આપણે એમ બરાબર અમુક વસ્તુની સાથે અમુક વસ્તુ જાય, અમુક વસ્તુની સાથે અમુક વસ્તુ ખાઈએ છીએ, એમ જ ખવાય, આપણે એવી રીતે જ ખાઈએ છીએ જેથી બરાબર સ્વાદ આવે. અહીંયા તો એમાંનું કંઈ જોવા ન મળ્યું. ત્યારે મને એ વખતે એક ધક્કો લાગ્યો અને એ ધક્કો એવો છે કે હજી આજ દિવસ સુધી હું યાદ કરું છું. અને આ પ્રસંગને મેં ઘણી વાર કહ્યો છે, એ પ્રસંગ હજી મને મારી આંખની સામે એવો ને એવો જ જી રહ્યો છે. મને થયું કે આ મહાપુરુષ ખાવા પ્રત્યે કોઈ લક્ષ્ય જ નથી, આવી દશા ધર્મમાં આવી દશા હોય છે.
એટલે એ મહાપુરુષની સમીપમાં આપણે જઈએ ને તો આપણને એમાંથી જીવન પર્યંત યાદ રહી જાય, જીવન પર્યંત લગ્ની લાગી જાય એવો કોઈક એવો ધક્કો લાગી જાય છે. એટલે સત્પાત્રી દાન છે ને એનું એટલા માટે મહત્વ છે. સુપાત્રી દાનની વાત છે અને એમાં આવા આચાર્ય ભગવાન આપણે ત્યાં પધાર્યા હોય, આપણે વિનંતી કરીએ કે પ્રભુ પધારો, અમારે ત્યાં આહાર શુદ્ધ છે, અને એ નગ્ન દિગંબર મુનિ આચાર્ય ભગવાન કૃપા કરીને આપણે ત્યાં આવે અને આપણે એમને આહાર દાન આપીએ, અને એ પ્રસંગ જે આખો બને છે ને જે એમની સમીપમાં રહેવાનો, એમાંથી જીવનમાં એ એક જ વખત આહાર દાન આપ્યું હોય ને તો પણ એવું કંઈક બની જાય છે, એવી અદભુત વાત યાદ રહી જાય છે કે જે જીવન પર્યંત રહે છે. એમના એ એવા ગુણની વાત આપણને જે જોવા મળી જાય છે કે જેને લીધે થઈ અને આપણો ઉદ્ધાર થઈ જાય છે. એટલે એવા સુપાત્ર દાન આપવા એ પણ જીવનની ધન્ય પળ છે, એવું સૌભાગ્ય પ્રાપ્ત થવું બધાને નથી હોતું. તો એવા સુપાત્ર દાન જરૂર આપવા. એટલે અહીંયા એમ કહે છે કે જેને આવો પ્રસંગ નથી મળતો એ વિચારો તો એવા પ્રસંગને ઈચ્છે છે, ઝંખે છે, અને જેને પ્રસંગ મળ્યો છે ને જે નથી આપતો, જેને પ્રસંગ મળ્યો છે નથી આપતો એ તો બંધનમાં જ રહ્યો છે, ગૃહસ્થ આશ્રમમાં રહ્યો છે, ઘરમાં રહ્યો છે એમ નથી, એ ઘરમાં નહીં પણ એ બંધનમાં રહ્યો છે, જાળમાં રહ્યો છે એમ અહીંયા કહેવું છે. કે જે ગૃહસ્થ દિગંબર મુનિઓને એવા ચાર પ્રકારનું દાન આપવાનો જો એને પ્રસંગ પ્રાપ્ત થયો હોય ને નથી આપતો, તો પછી એમ સમજવું કે એનું ઘર જે છે એ તો જાળ સમાન છે, એને પકડી રાખનારું છે, બીજું કંઈ નથી, એ તો જાળ બનાવવામાં આવી છે, એને ઘરરૂપી જાળ કે જેમાં એ બંધાઈ રહેશે, એટલે કે એ અનંત સંસારમાં ભટકવાનો છે. અહીંયા વિશેષ અર્થ આપ્યો છે, 32મા શ્લોકનો વિશેષ અર્થ આપ્યો છે. અહીંયા કહે છે કે અભિપ્રાય એ છે કે શ્રાવક ઘરમાં રહીને જે અસી મસી આદિ રૂપ કર્મો કરે છે તેમાંથી તેને અનેક પ્રકારના પાપ કર્મનો સંચય થાય છે, તેનાથી છુટકારો મેળવવાનો ઉપાય કેવળ દાન છે. જો આ વ્યવહારને એની વાત કરી છે, એ ગૃહસ્થાશ્રમમાં રહ્યો છે એટલે અનેક પ્રકારે એને પાપ તો થાય છે, આરંભ સમારંભ બધા કરે છે ને, ધંધો રોજગાર કરે છે ને, એટલે અનેક પ્રકારના એને પાપનો બંધ થાય છે, અને એવા પાપનો બંધ થયો છે ત્યારે તેનાથી છુટકારો મેળવવાનો ઉપાય એ દાન છે એમ અહીંયા કહેવું છે. એ કેવળ દાન જ છે, તેથી જો તે પાત્ર દાન કરે નહીં તો પછી તે ઉક્ત સંચિત પાપ દ્વારા સંસારમાં જ પરિભ્રમણ કરવાનો છે. પાપથી મુક્ત થવા માટે આ દાન દર્શાવવામાં આવ્યું છે. શાસ્ત્રમાં દાનનો મહિમા કરવામાં આવ્યો છે એમાં એક વાત આ છે કે પાપ ઘણા પાપ કર્યા છે, ગૃહસ્થાશ્રમમાં રહ્યો છે, ઘર બનાવે છે તો કેટલા બધા પાપ કરે છે, તો એટલા માટે તો એ કહેવામાં આવે છે કે ભાઈ તે ઘર બનાવ્યું છે તો હવે તો પૂજા રાખ અને પછી દાન કર. દાનનો મહિમા હોય છે, તમે નવું ઘર બનાવો એટલે એની પાછળ કેટલું બધું પાપ થયું હોય તો પછી એમ કહેવાય કે તમે પૂજા કરો, પૂજા રાખો અને પછી તમે દાન કરો, જેને લીધે થઈને તમે જે બધા પાપો કર્યા છે એ પાપોમાંથી તમને મુક્તિ મળે. આ વ્યવહાર નયનું કથન છે, એ રીતે કહેવામાં આવે છે, અને એનું ફળ જે છે એ તો પુણ્યનો બંધ છે, પણ એ પુણ્યનો બંધ જે છે એ એવા પ્રકારના પુણ્યનો બંધ છે કે જે સામે પેલા પાપોનું બંધ કર્યું હતું એમાં એ સંક્રમણ કરાવે એવા પ્રકારનો પુણ્યનો સંચય થાય છે. એટલે આ રીતે ઉક્ત દાનહીન શ્રાવકને માટે તે ઘરના બંધનના જ કારણ બની જાય છે. જે દાનહીન છે એ તો શ્રાવક છે જ નહીં, એ તો ગૃહસ્થ છે. એવા ગૃહસ્થને એ ઘર જે છે એ બંધનનું જ કારણ રહે છે, જાળ છે એમ 32મા શ્લોકમાં અહીંયા આ વાત આવે. 33મા શ્લોકમાં આગળ વાત કરે છે, જે દાનની આપણે વાત કરી ચાર પ્રકારના એની વાત કરે છે હવે, કે અભય આહાર વૈશ્ય શાસ્ત્ર દાને હિ ઇત કૃતે ઋષિણા જાયતે સૌખ્યમ ગૃહી શ્રાદ્ય કથમ ન સહ. જેના દ્વારા અભય આહાર ઔષધ અને શાસ્ત્રનું દાન આપવાથી મુનિઓને સુખ ઉત્પન્ન થાય છે તે ગૃહસ્થ કેમ પ્રશંસાને યોગ્ય ન હોય? અવશ્ય હોય. શું કહે છે કે જે આવા આહાર દાન, અભયદાન, ઔષધ દાન અને શાસ્ત્રનું દાન મુનિઓને કરે છે એવો શ્રાવક છે એ પ્રશંસાને પાત્ર છે. પોતે પ્રશંસાને પાત્ર છે એટલે પ્રશંસા માટે થઈને દાન આપે છે એમ કહેવાનો આશય નથી, પણ એમ કહેવું છે કે એ એવા દાન કરવાને લીધે પોતે ઘણું પ્રાપ્ત કરી લે છે અને ઘણું પ્રાપ્ત કરી લે છે એટલે એ મોક્ષ માર્ગમાં, મુક્તિના માર્ગમાં એ એવો ઊંચે સ્થાને જાય છે કે જેથી એની ઘણી પ્રશંસા બીજાઓ કરે. દાનને કારણે કરે એમ નહીં માની લેવાનું, સીધો સંબંધ નહીં સમજવો. સીધા સંબંધનો વિચાર કરવા બેસશે તો અભિમાન આવશે. દાન કર્યું એટલે બધા પ્રશંસા કરે કે ફલાણા ભાઈ શેઠે આટલા લાખ રૂપિયાનું દાન કરી અને આ અહીંયા પાઠશાળા બનાવી કે અહીંયા પરબ બાંધી કે અહીંયા મંદિર બંધાવ્યું, એવી પ્રશંસાની વાત નથી અહીંયા. પણ જીવ એવા ઉત્કૃષ્ટ દાનને કારણે, એવા દાનના નિમિત્તે પોતે પોતાની સાધનામાં એવો આગળ વધી જાય છે કે એ પોતાની સાધનાને લીધે થઈને ઊંચી દશા પ્રાપ્ત કરે છે, એને લીધે બીજાઓ એની પ્રશંસા કરે છે, બીજાઓને માટે એ રોલ મોડેલ બની જાય છે કે આ રીતે આમણે પોતે સાધના કરી. સાધક જીવો તો ઘણા છે, સાધના તો બધા કરે છે, પણ સાધના સાધનામાં ફેરે છે. જે નિસ્વાર્થ ભાવે સેવા કરે છે એવા પણ પડ્યા છે, જે બધું ત્યાગી અને નીકળી ગયા છે એવા પણ સાધકો પડ્યા છે, જે પોતે ઘણું કષ્ટ સહન કરીને જંગલમાં જે સાધના કરી રહ્યા છે એવા પણ સાધકો છે. ગૃહસ્થો પણ છે, બધું છોડીને નીકળેલા મુનિઓ પણ છે, સાધક તો ઘણા છે. અહીંયા ગૃહસ્થની વાત કરી છે ત્યારે એમાં એ દાન કરે છે અને દાનના ફળરૂપે એને પુણ્યનો બંધ પડે છે એ વાત તો ઠીક છે, પણ એને પોતાની ઉન્નતિમાં સહકારી કારણ બને છે. પોતે પોતાના સ્વરૂપમાં જવાનો પુરુષાર્થ આદરીને બેઠો છે, સમ્યક દ્રષ્ટિ થયો છે, સંયમ લીધો છે અને પાંચમા ગુણસ્થાનની દશામાં છે ત્યારે એવા એ દાન કરે છે તો જેને લીધે થઈ અને પોતાના સ્વરૂપમાં જવાનો જે પુરુષાર્થ આદરીને બેઠો છે એમાં એ બધું એને ઘણું ઉપયોગી થાય છે, ઘણી ઘણી રીતે એને ઉપયોગી થાય છે. શુભ ભાવ છે અને આપણે જેમ વાત કરી એ રીતે પરિગ્રહ પ્રત્યેની ઉદાસીનતા છે, મહાપુરુષ પ્રત્યેની ભક્તિનો ભાવ છે, સ્વાર્પણનો ભાવ છે, વયાવૃત વગેરે જે કરે છે, ઔષધિ દાન આપે છે, શાસ્ત્રના દાન આપે છે એ વખતે એને જે ભાવ વર્તે છે, મહાપુરુષોની સેવાનો ભાવ એ ભાવ છે, તેમ અનેક પ્રકારે એ દાનની સાથે સંકળાયેલા ઘણા બીજા બધા ભાવ હોય છે જે બધા શુભ ભાવ છે. અને એવા શુભ ભાવ સહિત છે એ જીવ જ્યારે શુદ્ધમાં જાય છે ત્યારે એ બધું એને કોઈક રીતે સહકારી કારણ બને છે અને એટલે એ પોતે એવી ઊંચી દશા પ્રાપ્ત કરે છે કે જેથી એ બીજાઓની પ્રશંસા પ્રાપ્ત કરે છે. તો અભયદાન સૌથી મુખ્ય વાત, પહેલી વાત જે કરી છે અભયદાનની વાત કરી છે. મુનિઓને અભયદાન, મુનિઓને અભયદાન આપવું એટલે શું? મુનિઓ કોઈ ભયભીત છે, એમને કોઈ પણ પ્રકારનો ભય છે અથવા તો એમની હિંસા થવાનો ભય છે અને તમે એને એમની હિંસા થતા અટકાવી શકો છો, એમને ઉપર આવેલી ઉપાધિઓને આમ દૂર કરી શકો છો, એમાંનું કંઈ નથી. છતાં પણ એવો ભાવ આવ્યા વિના રહેતો નથી. મુનિઓને અભયદાન આપવું એટલે શું? મુનિઓ તો નિર્ભય છે, મુનિઓને કોઈનો ભય પણ નથી અને એ પોતાનું જે આયુષ્ય લઈને આવ્યા છે એ આયુષ્ય સુધી એ રહેવાના જ છે એ શરીરની સાથે. એમાં એમની કોઈ હિંસા કરી શકે, એમની હત્યા કરી શકે, એમને મૃત્યુ પમાડી શકે એ તો શક્ય જ નથી. તેમ છતાંય તમને એવો ભાવ આવે છે કે મુનિઓ ઉપર આવતા ઉપદ્રવોને હું દૂર કરું, મુનિઓ ઉપર કોઈ પણ પ્રકારના એવા ઉપદ્રવો આવતા હોય તો હું એથી મુનિને બચાવું, એવો ભાવ તમને આવે છે. એટલે તમારે માટે એ જે ભાવ છે તે શુભ ભાવ છે. આહાર દાનમાં પણ આપણે જે વાત કરીએ પ્રમાણે એવો અહોભાવ છે અને મુનિ આપને તો કોઈ એવો ભાવ નથી કે આહાર ગ્રહણ કરીશ એટલે મારું આમ થશે કે તેમ થશે. કેમ કે એ પોતે તો શરીરને પોતાથી ભિન્ન માને જ છે, અને એવા શરીરને ટકાવી રાખવું છે એવો પણ અંતરમાં ભાવ વર્તતો નથી. વિકલ્પ આવ્યો છે આહારનો તો નીકળ્યા છે, અને કોઈ એમાં વિનંતી કરી અને બોલાવે છે, અહોભાવપૂર્વક ભક્તિપૂર્વક આમંત્રણ આપે છે તો જાય છે અને આહાર ગ્રહણ કરે છે, અને નથી એવો યોગ થતો તો કંઈ નહીં પાછા વળી જાય છે, વૃત્તિને સમેટી લે છે, આહાર લેતા પણ નથી અને ફરી પાછા પોતે પોતાની સાધનામાં લાગી જાય છે. એટલે મુનિને કંઈ આહાર એક એવી ઈચ્છા નહીં કે આસક્તિ નહીં કે જરૂર નહીં કે એમ તો કોઈ વાત છે નહીં, તે છતાંય કે આહાર આપનારને માટે જે છે, આહાર જે આનો દાન આપે છે મુનિઓને, એને માટે એ ઉત્કૃષ્ટ વસ્તુ બની જાય છે. મુનિઓને શુદ્ધ આહાર આપવો. ઔષધનો પણ એમ જ છે, મુનિઓને એવો ક્યારે વિચાર વિકલ્પ હોતો જ નથી કે આ શરીર હોય એમાંથી ક્યારે રોગ દૂર થઈ જાય તો મને શાંતિ રહે, સાતા રહે તો હું મારું ધર્મ ધ્યાન કરી શકું, એવો મુનિઓને વિચાર વિકલ્પ હોય જ નહીં. શરીરને પોતાનો માનતા નથી અને એ આવી પડેલી ઉપાધિ છે, તે શરીર સાથે સંકળાયેલી છે, શરીરની સાથે એને સંબંધ છે, એનાથી ભગવાન આત્મા હું જુદો છું, અને જે કંઈ એ શરીરનું થઈ રહ્યું છે એ પૂતગળમાં થઈ રહ્યું છે અને પૂતગળનું જેમ થવાનું છે તેમ જ થઈને રહેવાનું છે, એ પૂતગળ સાથેનો મારો સંબંધ જેટલો છે તેટલો જ રહેવાનો છે, એની સાથે એટલો સમય જ હું રહેવાનો છું. આ વાત તો મુનિઓને આત્મસાત થયેલી છે, કેમ કે એમણે તો ત્રણ કષાયનો અભાવ છે એટલે એમને કંઈ એવા રોગને મટાડવા માટે થઈને કંઈ કરવાનો ભાવ હોય એવું હોતું જ નથી. તેમ છતાંય જે દાન આપવા બેઠો છે એને મુનિના શરીરમાં આ પ્રકારે તકલીફ છે તો ઔષધનું દાન આપવા માટે, એમની શુશ્રુષા કરવા માટે, એમની સેવા કરવા માટે નું ભાવ એને જે આવે છે એ શુભ ભાવ છે, એ એનો શુભ ભાવ છે. શાસ્ત્રની દાનની બાબતમાં પણ એવું છે, જ્ઞાન દાનની જે વાત કરીએ છીએ એમાં બે રીતે વાત આવે છે, કે મુનિઓને આપણે શાસ્ત્ર લાવીને આપીએ, મુનિને શાસ્ત્ર લાવીને આપીએ છીએ તો એ મુનિના જ્ઞાનની વૃદ્ધિમાં નિમિત્ત કારણ બને છે, મુનિના જ્ઞાનની વૃદ્ધિ માટેનું નિમિત્ત કારણ બને છે. અને આપણે શાસ્ત્રોની પ્રભાવના કરીએ છીએ, સાધર્મીમાં શાસ્ત્રની પ્રભાવના કરીએ છીએ, એ પણ આપણી એક ભાવના છે કે જગતના બધા જીવો આ અમૂલ્ય તત્વને પામે, આ જગતના બધા જીવો આવા અમૂલ્ય તત્વને પામે, એટલે બંને રીતે એ શુભભાવ જ છે, એ આપનાર માટેનો શુભભાવ છે. મુનિને શાસ્ત્ર એ વખતે તમારા દ્વારા પ્રાપ્ત થવું એ નિશ્ચિત હતું, એવું એમાં તમે નિમિત્ત કારણ બન્યા, અને મુનિને જ્ઞાનની વૃદ્ધિનો એ પ્રસંગ જ હતો, એ એમનું ઉપાદાન કારણ એમ જ હતું, એટલે એ તો થવાનું હતું તેમ જ થયું છે, પણ તમે એમાં નિમિત્ત થઈ અને તમારો જે ભાવ પ્રગટ કરો છો, કહો પ્રભુ આપને યોગ્ય આ શાસ્ત્ર છે, કૃપા કરીને આપ સ્વીકારો. અને આપણા મનમાં એમ ભાવ હોય છે કે આ શાસ્ત્ર જો મુનિ વાંચશે તો ઘણા લોકોને એ ઉપકારનું કારણ બનશે, ઘણા લોકોને, ઘણા જીવોને ઉપકારનું કારણ બનશે, આવો અંદરમાં એવો ભાવ હોય છે, એટલે આપણે મુનિને શાસ્ત્ર દાન આપીએ છીએ. એવી જરૂરી વસ્તુઓ ધર્મ ધ્યાનને કરી રહ્યા છે ત્યારે એમને માટે યોગ્ય, એમને યોગ્ય એ વસ્તુનું આપણે દાન આપીએ છીએ. તો આ પ્રકારે આપણે મુનિને ચાર પ્રકારે દાન આપીએ છીએ, અને એને આપવાથી, દાન આપવાથી મુનિઓને સુખ ઉત્પન્ન થાય છે એમ લખ્યું છે. અહીંયા સુખ ઉત્પન્ન થાય છે એટલે કે દાન ગ્રહણ કરતા મુનિને સુખ ઉત્પન્ન થતું નથી, મુનિ તો સુખમાં જ રહ્યા છે, મુનિ તો સુખમાં જ રહ્યા છે, એમને કંઈ આહાર કરે એટલે સુખ થાય એવું હોય જ નહીં, પણ વ્યવહાર નયનું કથન છે કે આ પ્રકારે તમે સેવા કરો છો મુનિની, મુનિની તમે જે સેવા કરો છો અને મુનિને સાતા વર્તે છે એ એમના પુણ્યના ઉદયને કારણે સાતા વર્તે છે, એમના પુણ્યના ઉદયને કારણે એમને એ આહારની કે અભયદાન પ્રાપ્ત કર્યાની કે ઔષધિ દ્વારા શરીરમાંથી રોગ મટાડવાની જે સાતા વર્તે છે એ એમના પુણ્યના કારણે વર્તે છે, નહીં કે તમારા કારણે. એટલે એવી જે સાતા વર્તે છે તો એવી સાતામાં તમે નિમિત્ત કારણ થાઓ છો, અને નિમિત્ત કારણ થઈને તમે જે શુભનો બંધ કરો છો અને તમે એ શુભ બંધ દ્વારા મોક્ષ માર્ગમાં અનુકૂળતાઓ પ્રાપ્ત કરો છો અને આગળ વધો છો તો તમે પ્રશંસાને પાત્ર છો. તો અહીંયા કહે છે કે એવા ગૃહસ્થો પ્રશંસાને પાત્ર કેમ ન હોય, અવશ્ય હોય, એમ અહીંયા 33માં શ્લોકમાં કહેવામાં આવ્યું છે. હવે આગળ 34માં શ્લોકમાં પણ વાત કરે છે કે સમર્થોપી નયો દદ્યાદિના દાન માદરાત સિનત્તિ સ સ્વયં મૂઢ પરત્ર સુખમ આત્મનમ. જે મનુષ્ય દાન દેવા યોગ્ય હોવા છતાં પણ સમર્થ છે, સમર્થી લખ્યું છે ને, સમર્થોપી સમર્થ હોવા છતાં પણ, જે મનુષ્ય દાન દેવા યોગ્ય હોવા છતાં પણ, પોતે દાન આપી શકે એવો હોવા છતાં પણ, મુનિઓને ભક્તિપૂર્વક દાન દેતો નથી, મુનિઓને અહોભાવપૂર્વક દાન દેતો નથી, તે મૂર્ખ પરલોકમાં પોતાના સુખને પોતે જ નષ્ટ કરે છે. પરલોકમાં પોતાને જે સુખ પ્રાપ્ત થવાનું છે એને પોતે જ એ નષ્ટ કરી રહ્યો છે. પ્રસંગ મળ્યો છે મુનિઓની સેવા કરવાનો, મુનિઓને દાન આપવાનો, અને એવા પ્રસંગે એ પોતે દાન આપતો નથી, મુનિની સેવા વ્યાવૃત કરતો નથી, એમને ઔષધિ લાવી આપતો નથી, એ મૂર્ખ છે, એ મૂર્ખ છે. એવું અહોભાગ્ય ક્યાંથી કે તમને મુનિઓનો સમાગમ થાય, અને એવું અહોભાગ્ય ક્યાંથી કે મુનિને કોઈક વસ્તુ ઉપયોગી જરૂરી હોય એ તમે લાવીને આપો, આવું તમારું ભાગ્ય ક્યાંથી? પહેલો તો તમને મુનિનો સમાગમ થવો, અને તમને એમાં પાછી ખબર પડ્યું કે મુનિને આ વસ્તુની જરૂર છે, આ શાસ્ત્રની જરૂર છે, કે મુનિને આ પ્રકારે કઈ ઔષધિની જરૂર છે, એવું તમને ધ્યાનમાં આવવું, અને એ લાવવા માટે, એ લાવવા માટે તો કેટલાય લોકો તૈયાર હોય, એમાં તમને એ લાભ મળવો, અને એવો લાભ મળવા છતાંય જો તમે એ નથી કરતા તો મૂર્ખ છો એમ કહે છે અહીંયા. તો ભક્તિપૂર્વક દાન દેતો નથી તે મૂર્ખ પરલોકમાં પોતાના સુખને પોતે જ નષ્ટ કરે છે. પરલોકના સુખની વાત કરી છે, પરલોકમાં સુખ દાન દ્વારા પ્રાપ્ત થાય છે, કેમ કે દાનનો મહિમા છે, દાન દ્વારા પુણ્યનો બંધ પડે છે, અને એવા પુણ્યના બંધને કારણે એને જે સુખની પ્રાપ્તિ થવાની છે એ સુખની પ્રાપ્તિ થતી નથી. વાતનું જે કહેવું છે અંદરમાં તાત્પર્ય જે છે એ છે કે દાન દ્વારા તમે સ્વરૂપમાં જઈ શકતા નથી, દાન દ્વારા તમને પુણ્યનો બંધ જ થાય છે, પણ એ પુણ્યનો બંધ થાય છે તે પણ એ એવો છે કે એ ઉત્કૃષ્ટ પુણ્યનો બંધ છે કે જેના દ્વારા તમને ભવિષ્યમાં એ ધર્મની પ્રાપ્તિમાં એ સાનુકૂળ કારણો મળી રહે. માત્ર એ પુણ્ય બાંધીને આગળ કોઈ દેવલોકની ગતિ પ્રાપ્ત કરવી છે એવી વાત નથી કરી, પરલોકમાં સુખની વાત મૂકી દીધી છે એટલે એ દ્વારા જણાવવું એમ છે, જણાવવું એવું છે કે તમે મોક્ષ માર્ગમાં આગળ વધી શકો એવી સાનુકૂળતાઓ પ્રાપ્ત થાય, ધર્મ માર્ગમાં આગળ વધવા માટેની સાનુકૂળતાઓ ભવિષ્યમાં પણ પ્રાપ્ત થાય એને સુખ કહ્યું છે, અનુકૂળતાઓ પ્રાપ્ત થાય છે એને સુખ કહ્યું છે. તો એવા અનુકૂળ સંયોગો પ્રાપ્ત કરવા માટે જે પુણ્ય જોઈએ છે એવું પુણ્ય તમે દાન દ્વારા કમાઈ શકો છો, તો એવા દાનનો અવસર આવે, તમે ચૂકી જશો તો તમને એ પોતે જાતે પોતાના સુખને નષ્ટ કર્યું છે એમ કહેવાશે. તમે પોતે જાતે તમને એવા સુખ પ્રાપ્ત થવાના હતા એને તમે નષ્ટ કરી રહ્યા છો. એટલે મુનિઓને દાન અવશ્ય આપવું, મુનિઓની જરૂરિયાત માટે થઈને સામે જઈને, સામે ચાલીને પૂછવું કે પ્રભુ આપને કોઈ વસ્તુની જરૂર છે, ખપ છે, આ છે, તે છે, એમ સેવા વ્યાવૃત કરવી, ઔષધિ માટે, આહાર દાન માટે થઈ અને એમને નિમંત્રણ આપવું કે પ્રભુ અમારે ત્યાં પધારો. જ્યારે મુનિ નીકળ્યા છે આહાર માટે ત્યારે એ વખતે એમને નિમંત્રણ આપવું, વિનયપૂર્વક હાથ જોડીને કહેવું કે પ્રભુ આહાર શુદ્ધ છે ને, આપ અમારે ત્યાંથી આહાર ગ્રહણ કરો. એટલે આ બધા જો પ્રસંગો પ્રાપ્ત થતા હોય તો એને ચૂકી જવા નહીં. આહાર દાન માટે તો ઘણી વાત આવે છે, પુરાણોમાં ઘણી બધી વાર્તાઓ આવે છે, ભરત મહારાજની વાતમાં પણ એમાં આવે છે કે ભરત મહારાજના જે દિનચર્યાનું જે વર્ણન જે કર્યું છે એની અંદર એમાં આવે છે કે પછી ભરત મહારાજ પોતે પોતાના રાજમહેલની બહાર આવી અને ઉભા રહે છે મુનિને રાહ જોઈને, અને મુનિ જ્યારે ત્યાંથી નીકળે છે ત્યારે પોતે હાથ જોડીને વિનંતી કરે છે કે પ્રભુ અમારે ત્યાં પધારો, આહાર શુદ્ધ છે અને પછી આહાર દાન આપે છે. એમની દિનચર્યામાં એવું આવે છે, ઘણા લોકોની દિનચર્યામાં જે મહાપુરુષો થઈ ગયા એમાંની કેટલાયના ગૃહસ્થાશ્રમની દિનચર્યામાં એવું આવે છે કે પોતે સામે ચાલી અને મુનિની રાહ જુએ કે ક્યારે મુનિ નીકળે અને હું ક્યારે એમને અહીં આમંત્રણ આપું, નિમંત્રણ આપું. એટલે આ બધું જે છે આપણે પુરાણોમાં ઘણી વાર વાંચીએ છીએ, અને વસ્તુનું સ્વરૂપ પણ એવું જ છે. જે મોક્ષ માર્ગમાં છે, જે સાધક છે, એને આ બધું હોય છે, આ બધું જરૂરી છે. માત્ર દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરે અને સ્વચ્છંદે વર્તે તો એ ધર્મ પ્રાપ્ત કરી લેશે એમ નથી. આ બધું આપણે પ્રાપ્ત કરવાનું છે, એટલા માટે તો આપણે આ અધિકાર લીધો છે. અત્યાર સુધી આપણે દ્રવ્યાનુયોગનો ઘણો અભ્યાસ કર્યો, અને ત્યાર પછીથી જયારે સમયસારનો આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. સમયસાર એક મહાન ગ્રંથ છે, દ્રવ્યાનુયોગનો સર્વોત્તમ ગ્રંથ છે. ભરત ક્ષેત્રમાં જો અત્યારે સર્વોત્તમ ગ્રંથ દ્રવ્યાનુયોગનો જો કોઈ હોય તો એ સમયસાર છે. અને એની ઉત્કૃષ્ટ ટીકાઓ અમૃતચંદ્રાચાર્ય ભગવાનની, જયસેન આચાર્ય ભગવાનની છે, અને એનો ઘણો બધો વિચાર જયસેન પંડિતજીએ પણ કર્યો છે, અને ગુરુદેવે એ બધું ખૂબ સ્પષ્ટ કર્યું છે. એટલે એવા મહાન ગ્રંથનો જયારે અભ્યાસ કરીશું ત્યારે આપણે એકાંતે એ દ્રવ્યાનુયોગને ન લઈ લઈએ અને નિશ્ચય આભાસી ન થઈ જઈએ. એટલે પાણી પહેલા પાળ બાંધી લેવી એ રીતે આપણે આ અહીંયા શ્રાવક આચારનો અભ્યાસ કરી રહ્યા છીએ, કે શ્રાવક આચારનો અભ્યાસ કરીને મનમાં એ ગાંઠ વાળીએ કે આ બધું પણ કરવા યોગ્ય છે એમ કરીને પછી દ્રવ્યાનુયોગમાં જવું છે. એટલે આપણે આ લીધું છે. એટલે આ બધું શ્રાવકને હોય છે. જો આ છ વસ્તુ, છ આવશ્યક વસ્તુ કહી અને એનો પાછો વિસ્તાર કયો, એ ન કરીએ તો શું થાય એ પણ કહ્યું, અને કરીએ તો શું થાય એ પણ કહ્યું. ખૂબ બધું સરળતાપૂર્વક સમજાવ્યું છે, ખૂબ સહેલું શાસ્ત્ર છે, અને એની સાથે સાથે એના નિશ્ચયથી શું ને કેવા અર્થ થાય એનો પણ આપણે થોડો વિચાર કરી રહ્યા છીએ. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ, 34મા શ્લોક સુધી સ્વાધ્યાય રાખીએ છીએ. હવે 35મા શ્લોકથી આગળ સ્વાધ્યાય આપણે કરીશું. આજના સ્વાધ્યાય સંબંધી કોઈ પ્રશ્ન હોય તો લઈએ, અન્યથા સુખધામ બોલી અને આજનો સ્વાધ્યાય આપણે પૂરો કરીએ.
જય જીનેન્દ્ર.